நமோ அரிஹந்தானம் நமோ சித்தானம் நமோ ஆயரியானம் நமோ வஜ்ராயானம் சமுலோயே சவசாஹூனம் ஜே ஸ்வரூப சமஜ்யா வினா காம்யோ துக்க அனந்த் சமஜாவியூதே பத நமோ ஸ்ரீ சதகுரு பகவன். தேஹ சதாஜேனி தசா வரதே தேஹாசி தே ஜ்ஞானினா சரணமா ஹோ வந்தன அகணி. ஆத்மசித்தி சாஸ்திர விராஜமான சார் அப்படி சர்ச்சா જે છ પદ સંબંધી ચાલી રહી હતી, આત્મા છે, આત્મા નિત્ય છે, આત્મા કરતા છે, આત્મા ભોગતા છે, મોક્ષ છે અને મોક્ષનો ઉપાય છે, આ છ પદ સંબંધી જે શંકા અને સમાધાન કૃપાળુદેવે અહીંયા બહુ જ માર્મિક અને સરળ ભાષામાં આપ્યું છે, એના ઉપર આપણે સ્વાધ્યાય કરી રહ્યા હતા અને પૂર્ણ થયો છે. 118 નંબરની ગાથામાં આ વિષય પૂરો થયો છે. 118 નંબરની છેલ્લી ગાથા હતી, નિશ્ચય સર્વ જ્ઞાનીનો આવી અત્ર સમાય ધરી મૌનતા એમ કહી સહજ સમાધિમાં. બહુ સરસ ગાથા હતી 118 નંબરની ગાથા. નિશ્ચય સર્વ જ્ઞાનીનો અભિપ્રાય. નિશ્ચય એટલે અહીંયા નિશ્ચય એટલે અભિપ્રાય, મત, માન્યતા, શ્રદ્ધાનું. સર્વજ્ઞાનીનું કેવું છે તો કે સમાન છે, અને જે સર્વજ્ઞાનીનો મત છે, અભિપ્રાય છે, જ્ઞાન છે, અનુભવ છે, એ અનુભવનો સાર અત્રે સમાય અહીંયા અમે કહી રહ્યા છે. જે અમે કહીએ છીએ એ ખાલી અમારો અભિપ્રાય નથી, કોઈ અમારા ઘરની વાત નથી. આ અભિપ્રાય અને આ વાત અનંત જ્ઞાનીઓએ, આચાર્ય પરંપરા, તીર્થંકરોએ અને અનંત સિદ્ધ ભગવાન, અરિયંત ભગવાન આ વાતનો, આ વસ્તુનો, અંદરમાં જે આત્મતત્વ છે એનો અનુભવ કરી રહ્યા છે. તો નિશ્ચય સર્વ જ્ઞાનીનો આવી અત્ર સમાય ધરી મૌનતા એમ કહી સજ સમાધિમાં. હવે ઘણી વાર આપણે વાંચે છે ને સમયકાર આદિમાં પણ, અધિક વિસ્તારથી બસ થાવ. કેટલો વિસ્તાર કરશો, કેટલો વિસ્તાર સાંભળવો, અધિક હવે વિસ્તારથી બસ થાવ. ઇદમ પદમ અહીં આવ, આ તારું પદ છે. મૌન થઈને સાધના કર, ખ્યાલ છે, સમજીને સમાઈ જા. તો એ રીતે સહજ સમાધિમાં, એટલે કે હવે કૃપાળુદેવ કહે છે કે અમે તો અમારા સમાધિ સ્વરૂપમાં, સમતા સ્વરૂપમાં લીન થઈ રહ્યા છે. અમને કહેવાનો જે વિકલ્પ આવ્યો અમે કીધું, લખવાનો વિકલ્પ આવ્યો અમે લખ્યું, પણ હવે તમે જે અભિપ્રાય અમે કહીએ છીએ, જે વાત અમે કહીએ છીએ, જે વસ્તુનું સ્વરૂપ અમે તમારી સામે મૂકીએ છીએ, તર્ક, યુક્તિ, ન્યાય, લોજિકથી આખી વાત મૂકીએ છીએ, આગમનું સેવન, યુક્તિનું અવલંબન, પરંપરા, ગુરુનો ઉપદેશ અને સ્વાનુભવથી હવે તમે પ્રમાણ કરો. તો એ રીતની આખી ચર્ચા આવી હતી. આજે આપણે 119 નંબરની ગાથાથી વિષય પ્રારંભ કરીએ. જો 119 નંબરની ગાથા શું છે, ચાર ગાથા લઈશું, 19, 20, 21 અને 22. બહુ સરસ 38 ની ગાથા છે ને. અપ્રતિભૂત જીવ હતો અને કેવો થયો, તો કે ગુરુવાણી સાંભળીને હું એ જીવ કેવો થયો, તો કે પ્રતિબુદ્ધ થયો. અજ્ઞાની માંથી જીવ જ્ઞાની થયો, મિથ્યાદ્રષ્ટિ માંથી જીવ સમ્યક દ્રષ્ટિ થયો. દુઃખી હતો, આકુલિત હતો, ભયભીત હતો, શંકિત હતો, ભાર કર્તૃત્વનું લઈને ફરતો હતો. સદગુરુની વાણી, સદગુરુ સાચા ગુરુ, કુગુરુ નહીં, ચલાવે છે, કોઈ કુગુરુની વાત નથી. કોઈ કુગુરુની વાણી સાંભળીને કોઈ જીવને સાચું સુખ, સમ્યક દર્શનની પ્રાપ્તિ નથી થવાની. સદગુરુના ઉપદેશથી, દેશના લગથી, દેશના કોની હોવી જોઈએ, તો કે સદગુરુ, સાચા ગુરુ, સમ્યક જ્ઞાનથી સંપન્ન વિરક્ત ગુરુ આવે છે ને 38મી ગાથામાં, વિરક્ત ગુરુ થી નિરંતર સમજાવવામાં આવેલી જે વાત છે, ગુરુ નિરંતર સમજાવે છે, ગુરુ પાસે એટલો ટાઈમ છે કે નિરંતર સમજાવે. નિરંતર સમજાવે નો અર્થ શું? નિરંતર સમજાવે એટલે કે જે વાત એકવાર ગુરુએ કીધી એ વાત સાંભળીને પાત્રજી યોગ્ય શિષ્ય જેનું ઉપાદાન તૈયાર થયું છે એ વાત એટલી બધી અંદરમાં અસર કરી ગઈ, એટલી બધી અંદરમાં બેસી ગઈ, સમજાઈ ગઈ કે એ વાત જે ગુરુએ કીધી જે જ્ઞાનની સ્વપરની ભિન્નતાની સાત તત્વ સંબંધીની સમજાય છે, એ વાત જે કીધી એને શિષ્ય પોતાના જ્ઞાનમાં નિરંતર વાગોળે છે, યાદ કરે છે, સ્મરણમાં લે છે, એનું નામ છે વિરક્ત ગુરુ દ્વારા નિરંતર સમજાવવામાં આવેલી વાત. તો અહીંયા એક વાત છે સદગુરુ ના ઉપદેશ. ઉપદેશ કોનો હોવો જોઈએ? સદગુરુ, સત્શાસ્ત્ર, સત્દેવ, ઓમ ગણી. હમણાં જે સાક્ષાત સિમંદર પરમાત્માની મહાવિદેય ક્ષેત્રમાં છૂટે છે તો એ જે પરમ ગુરુ છે, અપર ગુરુ, પરમ ગુરુ આવે છે ને વાત, ઉત્કૃષ્ટ જે પરમ ગુરુ છે એ જે હિતોપદેશી પરમાત્મા છે એમનો ઉપદેશ, એ ઉપદેશ સાંભળીને ગંધર્વ પરમાત્મા એ વાતને ઝીલી, વાતને ઝીલ્યા પછી આગળ આચાર્ય સુધી પહોંચાડી, આચાર્યોએ અનુભવ કરીને પ્રમાણ કરી અને પછી પરંપરાગત આપણા સુધી જે ઉપદેશ આવ્યો છે. જો એક વિચાર કરીએ આપણે અમૃતચંદ્ર આચાર્ય દેવ છે તો એ ભાગ્યશાળી તો હતા, કોઈ એમાં પ્રશ્ન નથી, એમને કુનકુન આચાર્ય દેવ મળ્યા, સમજાય છે? અરે અમૃતચંદ્ર આચાર્ય દેવ ભાગ્યશાળી હતા, એમને કુનકુન આચાર્ય દેવ મળ્યા. જયસેન આચાર્ય દેવ વધારે ભાગ્યશાળી હતા, વધારે એટલે સમજવાની કોશિશ કરજો, કઈ અપેક્ષાએ વાત કરું છું સમજો, તો એમને કુનકુન આચાર્ય દેવ પણ મળ્યા ને અમૃતચંદ્ર આચાર્ય દેવ પણ. જયસેન આચાર્ય દેવ ભાગ્યશાળી, પછી આગળ તમે જુઓ એક પછી એક, તમે જુઓ બનારસી દાસજી વધારે ભાગ્યશાળી હતા, કારણ કે એમને જયસેન આચાર્ય દેવ, અમૃતચંદ્ર આચાર્ય દેવ, કુનકુન આચાર્ય દેવ બધા મળ્યા. જયસેનજી છાવડા છે ને, બનારસી દાસજી, કૃપારૂદેવ, ગુરુદેવ, આપણે કે આપણું ભાગ્ય તો જુઓ, આપણું ઉદય તો જુઓ કે આપણને તો કુનકુન આચાર્ય દેવ, અમૃતચંદ્ર આચાર્ય દેવ, જયસેન આચાર્ય દેવ, પછી બનારસી દાસજી નું નાટક સમય સાર, પછી ગુજેશી ના પ્રવચન, ખ્યાલ આવે છે, કૃપાળુદેવ ની આત્મસિદ્ધિ જેમાં આગમો ના રહસ્ય ભરી દીધા છે, અનુયોગો ચારે અનુયોગ ના રહસ્ય ભરી દીધા છે, અને આત્માની સિદ્ધિ પ્રસિદ્ધિ કેવી રીતના થાય આખો એનો ઉપાય બતાવ્યો છે, આત્માનો કરતા ભોગતા આદિ સંબંધી જે સ્વભાવ છે એને કેટલું સ્પષ્ટ કર્યું છે. તો આપણું ભાગ્ય જો, આપણું ઉદય જો, કે આપણે તો કુનકુન આચાર્ય દેવ મળ્યા, અમૃતચંદ્ર આચાર્ય દેવ મળ્યા, બીજા આચાર્યો મળ્યા, ગ્રંથો મળ્યા, વાણી મળી, જીવાણી મળી, અને તદુપરાંત આવા ગુરુ મળ્યા, આવા ગુરુ જ્ઞાનીઓ મળ્યા, ખ્યાલ આવે છે, કે જે ગુરુ દ્વારા આખો માર્ગ પ્રશસ્ત અને આખો માર્ગ ખુલ્લો કરવામાં આવે, આખો માર્ગ સરળતાથી આપણી સામે મૂકવામાં આવે, ખ્યાલ આવે છે. તો શું કે છે? સદગુરુના ઉપદેશથી આવ્યું અપૂર્વ ભાન. આહા, કેવું ભાન? અપૂર્વ, અપૂર્વ અવસર એવો ક્યારે આવ્યો? અપૂર્વ, અપૂર્વ એટલે પૂર્વમાં ક્યારે પણ આવું ભાન, ભાન એટલે આવું જ્ઞાન, ભાન, અમને તો શું ભાન થયું, અમને ખબર જ નહોતી, ખબર જ નહોતી. જેવી રીતના આવે છે ને કે કોઈ ગરીબ વ્યક્તિ હોય અને એના પિતાજીની માટે ઘણું બધું ધન મૂકી ગયા હોય, એના જ ઘરમાં કે દાટી ગયા હોય, ધન છુપાડી ગયા હોય, અને પછી કોઈને કહી ગયા હોય, હા કે આ બહુ નાનો છે, મને કઈક થઈ જાય, હા ને, મારું મરણ થઈ જાય કે કઈક થઈ જાય, યાત્રા પહેલા તો યાત્રા ઉપર જાય તમે શિખર ને બધી મોટી મોટી યાત્રા, એક એક બે બે મહિના આવે, કદાચ આવે નો આવે, પેલા તો એવી બધી પરિસ્થિતિ સ્થિતિ હતી ને, ડાકુઓનો ભય હતો ને, લૂંટાઈ જવાનો ભય હતો ને, ઘણી બધી એવી બધી સ્થિતિઓ પરિસ્થિતિ હતી પહેલાના જમાના. તો બાળક નાનું હોય અને યાત્રા પર ગયા હોય વિકા અને ઘણું બધું ધન કમાવીને ઘરમાં છુપાવી ગયા અને મિત્રને કહી ગયા કે આ મોટો થાય, જવાબદાર થાય, સમજણો થાય તો એને તમે આપી દેજો, હે. તો હવે અપૂર્વ એટલે હવે એ તો ગરીબીમાં મોટો થયો, એના એમ સમજો કે એના પિતાજી પાછા ના આવ્યા ને ભણ્યો ને પછી રિક્ષા ચલાવવા માંડ્યો ને એનું પેટ પેટ ભરવા માટે કામ કરવા માંડ્યો, હતો તો એ ગરીબ ને, હવે બોલો ગરીબ હતો, ગરીબ છે તો કે એના જ ઘરમાં એના જ પિતાજીએ કમાવેલો કેટલો બધો ધન એની માટે મૂકી ગયા. અપૂર્વ, હવે જયારે એને ખબર પડી એના મિત્ર પિતાના મિત્રએ જયારે કીધું કે હવે આ મોટો થઈ ગયો એને ધન આપી દો, તો પૂર્વમાં ક્યારે પણ ધન જોયું નહોતું, એટલું ધન જોયું તો કેવો આનંદ થયો હતો, ત્યારે શું થયું હશે? હજી તો એ ઘર ઝૂંપડી જેવું છે, હજી તો એ પોતે ફાટેલા કપડામાં છે, આખો દિવસ મહેનત કરી આવ્યો છે, ભૂખ્યો તરસ્યો છે અને શરીર મલિન છે, બરાબર. અને બોલો વિચાર કરે, ધન પ્રાપ્ત થતા એને ખબર પડતા કે ઓહો, આ મારા પિતાજી એટલું ધન મૂકી ગયા છે, આ મારું ધન છે, હું ધનવાન થઈ ગયો, હું કરોડપતિ થઈ ગયો. એટલે આમ અપૂર્વ અપૂર્વ ભાન, અપૂર્વ જ્ઞાન, અપૂર્વ આનંદ, અપૂર્વ કોઈ આહલાદ, અપૂર્વ કોઈ એવી પ્રગતિ ઉત્પન્ન થઈ કે જે પૂર્વમાં ક્યારે પણ નહીં, કારણ કે આટલું ધન જોયું નથી. આવ્યું અપૂર્વ ભાન સદગુરુ ના ઉપદેશ. તું પરમાત્મા છે નક્કી કર, તું પરમાત્મા છે નિર્ણય કર, તું પરમાત્મા છે અનુભવ કર. તારું સુખ તારામાં છે, તું લબાલબ સુખથી ભરેલો છે, શાંતિ ની ખાણ છે, આનંદ થી ભરેલો છે. આવ્યું અપૂર્વ ભાન સદગુરુ ના ઉપદેશ થી, ખાલી સાંભળીને નહીં, કે ઉપદેશ સાંભળીને તો આનંદ આવ્યો, પણ સાંભળ્યા પછી રહસ્યપૂર્ણ સ્થિતિમાં અમારા આવે છે એક વાક્ય, સાંભળ્યા પછી પરિણામોને એ તત્વમાં મગ્ન કરે, અને અંદરમાં મગ્નતા થતા, તદ્રુપ થતા, અંદરમાં પરિણામ એકાગ્ર થતા, સ્થિર થતા, જે અંદરમાં આનંદનો આહલાદ, જે અસંખ્યાત પ્રદેશમાં અતિન્દ્રિય આનંદનો જન્મ થયો, એનું વેદન કરતા એમ થયું, ઓહો આ તો અપૂર્વ ભાન, અપૂર્વ, પૂર્વમાં ક્યારે પણ નહીં અનુભવાયેલો આનંદ અનુભવાયો, પૂર્વમાં ક્યારે પણ. કીધું ને, બહુ સરસ વાત આવી છે રહસ્યપૂર્ણ સ્થિતિમાં, કે જે આનંદની જાતિ અંદરમાં જે અનુભવાઈ, જે વિષય ભોગના જે આનંદ છે, સુખ છે, સુખાભાર છે, એની કણિકા, એનો અંશ પણ નથી. આ અંશ એટલે કે જાતિ જ અલગ છે, જાતિ જ અલગ છે. સંવર તત્વ અને આશ્રવ તત્વને કે મેળ જ ન થાય, રાગ અને આનંદ ને કે વિતરાગતાને કોઈ મેળ જ ન થાય. તો કેટલી સરસ વાત આવે છે, સદગુરુ ના ઉપદેશથી આવ્યું અપૂર્વ ભાન. હવે ઉપદેશ ક્યારે અંદરમાં ઉતર્યો? કારણ કે એનો સ્વીકાર થયો. અંદરમાં ક્યારે પ્રણમન થયું? કારણ કે એનો સ્વીકાર થયો. હા પાડ્યું, હા પાડશે તો હાલત બદલાય, પણ સમજાય છે, હા પાડશે તો મિથ્યાત્વના જે મૂળિયા છે હલવા મળશે. સમજાય છે, આપણા હાથમાં સમય સારગી આવે, આપણા હાથમાં સમય સારગી આવ્યું એટલે દર્શન મો છે ને, દર્શન મો એ કાપવા લાગ્યો, ઓહો આને તો હાથમાં સમય સારગી લીધું અને હાથમાં તો આત્મસિદ્ધિ આવી ગઈ. હવે બોલે દર્શન મો કાપા, એટલે સમજવા માટે કૃપક બનાવશું, દર્શન મો ના પગ હલવા માંડ્યા, એના 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 પગ ઢીલા પડવા માંડ્યા, એના મૂળિયા હલવા માંડ્યા, કે આના હાથમાં સમય સારજી આવ્યું. સમય સારજી આવ્યું એટલે આત્મસિદ્ધિ આવી, એટલે બોલો આ બધા આગામ આવ્યા અને એ વાંચે છે, એટલે એનું હવે જ્ઞાન, એ પ્રકારે એનું જ્ઞાન સમજાય છે, જે સત્ય વાત છે એ વાત સમજતો જશે. અને મિથ્યાત્વ શું કરે છે? ઉલટી માન્યતા કરાવે છે. મિથ્યાત્વ એટલે શું? ઉલટી માન્યતા, ઊંડી માન્યતા. તો જે ઊંડી માન્યતા છે એ અનાધિકારથી એક છત્ર રાજ્ય મિથ્યાત્વ, જે મોહભાવ છે, એ અજ્ઞાની ઉપર રાજ કરી રહ્યું છે. હવે અહીંયા જ્ઞાન જાગૃત થયું, હાથમાં નિમિત્ત, યોગ્ય નિમિત્ત, યોગ્ય સદગુરુની વાણી, દેશના ઉપદેશ અને સાંભળવા મળ્યું અને એનું જ્ઞાન જાગૃત થયું, તો હવે મિથ્યાત્વ અને દર્શન મોહ થાય છે. હવે અહીંયા રહેવાના બહુ વધારે હવે મારે દિવસો નથી, એવી વાત છે. તો અહીંયા ઉપદેશ નિમિત્ત છે અને અપૂર્વ ભાન ઉપાદાન. અપૂર્વ ભાન કોને? શિષ્યને. કોના નિમિત્તે? નિમિત્ત, નિમિત્ત. તો યોગ્ય નિમિત્ત, યોગ્ય ઉપાદાન તૈયાર થાય તો યોગ્ય નિમિત્ત પણ મળ્યા વગર, આવ્યા વગર, ઉપસ્થિત થયા વગર ન. તો સદગુરુના ઉપદેશથી આવ્યું અપૂર્વ ભાન, નિજ પદ નિજ માહી લયું. નિજ પદ નિજ માહી, મારા માન, નિજ નિધિ, નિજ મે બતાઈ યહ અનંત ઉપકાર હૈ. નિજ નિધિ, નિજ પદ, અને પદ જે સ્વરૂપ પેલી દાખલ છે ને, જે સ્વરૂપ સમજાવી ના પામ્ય દુકરણ, સમજાવ્યું તે પદ નમ, સમજાવ્યું તે પદ નમું શ્રી સદગુરુ ભગવાન. કયા છે સદગુરુ? આ નિજ પદ સમજાવ્યું, અપૂર્વ ભાન આવ્યું, સમજાવ્યું, સમજમાં આવ્યું, સમજાવ્યું, અને અહીંયા સમજમાં આવ્યું, સમજાણું, સમજાણું કઈ, સમજાય તો છે, અરે સમજાવે તો છે, સમજાવવામાં તો કઈ બાકી નથી રાખ્યું. જ્ઞાનીઓએ, ગુરુઓએ, આચાર્યોએ લખવામાં, સમજાવવામાં, સમજાવવામાં તો કઈ કમી નથી, પણ સમજણ થઈ કે નહીં, સમજણ પૂરેપૂરી થવી જોઈએ. જે સમજાયું, જે રીતે સમજાયું, જેમ સમજાયું, જેટલું સમજાયું, જેવું સમજાયું, એવું જેમ છે સ્વરૂપ, એવું અંદરમાં સમાય અને સમજાય અને સમાય, તો નિજ પદ નિજ માં લયું, પોતામાં જ પોતાનું પદ લયું. અને સુખી જવા માટે કેટલા પદ બહારમાં, કેટલા આપણે કહીએ ને માયાચારી, રાજનીતિ, પોલિટિક્સ ને છલી કપટ, અને એકબીજાને હાનિ પહોંચાડવી, એકબીજાનું બુરું ઈચ્છવું, એકબીજાનું પગ ખેંચવા, અને કેટલી કેટલી પ્રકારની એક આપણે કહીએ ને કે વિકૃતિઓ, સુખી થવા માટે, પદ હાસિલ કરવા માટે કેટલી પ્રકારની વિકૃતિઓ સમાજમાં થઈ ગઈ છે. તો હવે અહીંયા કહે છે કે એ વિકૃતિઓ કેમ થઈ છે, કારણ કે પોતાને પોતાના પદની ખબર નથી. હવે જે આવી વિકૃતિ કરે છે એ પણ સ્વભાવથી પરિપૂર્ણ તત્વ, આત્મતત્વ છે કે નહીં? જે બધા પોલિટિશિયન છે, જે બધા રાજનૈતિક બધા જે પણ દલદલમાં ફસાયા છે, જે પણ નિકૃષ્ટમાં નિકૃષ્ટ પ્રણામ કરે છે, એવા જીવો પણ સ્વભાવથી એક સમય શુદ્ધ પરિપૂર્ણ પરમાત્મા તત્વ છે કે નહીં? એવા જીવોમાં પણ ભગવાન બનવાની યોગ્યતા છે કે? ગુરુદેવજી મહાન કેમ થયા? કારણ કે ગુરુદેવજી એવા વિરોધ કરવા વાળા, એમના ટાઈમની એમની વાત લઈએ તો વિરોધ કરવા વાળા જીવો, વિરોધના પરિણામ, અશાસનના પરિણામ, સમજાય છે? એવા જીવોની અંદર પણ એ વિરોધના ભાવને ગૌણ કરીને ગુરુદેવજી એવા જીવોની અંદર પણ પરમાત્માપણું, ભગવતપણું, ભગવાનપણું અને પરિપૂર્ણપણું, જીવ માત્ર જીવપણું જોઈ લેતા. કારણ કે એક સમયની પર્યા એક સમયથી વધારે ટકવાની નથી. અમે કેટલી વાર ઉદાહરણ સવારના લઈએ છીએ કે કંઈક ઘરમાં ખાવાનું રહી ગયું હોય, ખાઈ ગયા બનાવીને તો પતી ગયું, ખતમ થઈ ગયું તો પતી ગયું, પણ કંઈક રહી જાય, કઈક રહી જાય ખાવાનું ઘરમાં તો સડો ઉત્પન્ન કરે ને, સડો સડી જાય. વિકારી ભાવ આવે છે, જાય છે. અગર રહી જાય, વિકાર રહી જાય, એક સમયથી વધારે એક કલાક, બે કલાક, ચાર કલાક રહી જાય, પરણામ રહી જાય તો એ સડો ઉત્પન્ન કરે. કારણ કે પરણામ સડેલા છે, ઔદિક ભાવ છે, વિભાવ ભાવ, નિજ પદથી વિરુદ્ધ ભાવ છે, જીવ તત્વથી આશ્રવ ભાવ વિરુદ્ધ છે. તો કે એવા ભાવની દ્રષ્ટિ છોડીને અપૂર્વ ભાન થતા, સદગુરુનો ઉપદેશ સાંભળતા, નિજ પદ નિજ માહી લયું, દૂર થયું અજ્ઞાન, અજ્ઞાનની વાત, મિથ્યાત્વ, ઔદિક ભાવ, વિકારી ભાવ, અશુદ્ધ ભાવ, વિભાવ ભાવ, સ્વરૂપથી વિરુદ્ધ ભાવ, વિપરીત ભાવ, આકુરતા ઉત્પન્ન કરાવનારા ભાવ, દૂર થઈ ગયા. જ્ઞાન ઉત્પન્ન થતા અજ્ઞાન દૂર થઈ. મેં કીધું તમને અહીંયા દર્શન પ્રાપ્ત થતા દર્શન મોગાલે, દર્શનોના પગ તો હલવા મીડ્યા હતા. સમ્યક દર્શન માટેનો ઉપાય જ્ઞાન કરતો હતો ને, સમયસાધી હાથમાં આવ્યું, એ દિવસથી દર્શન મોના તો મૂળિયા હલવા મીડ્યા, એના હાથમાં સમયસાધી આવી ગયું, સમજાય છે? આના હાથમાં શું આવી ગયું કે સમયસાધી આવી, આના હાથમાં સત્યવાણી આવી ગઈ, સાચી વાત આવી ગઈ, અને એને રૂચે છે, એને ગમે છે. તો એનો મતલબ કે હવે મિથ્યાત્વને, હવે મારે આ ઘરમાં રહેવાની વધારે હવે દિવસો નથી, કારણ કે હવે આ ઘરમાં તો તેની ઉત્પત્તિ થશે. અંદરનો સમયસાર, બહારના સમયસારના નિમિત્તે અંદરનો સમયસાર જોશે તો એને તો સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની ઉત્પત્તિ થશે. સમ્યક બોધ, સદગુરુનો ઉપદેશ, અપૂર્વ ભાન, નિજ પદને અંદરમાં એ નિહાળશે, એટલે મિથ્યાત્વને હવે રહેવા માટે કોઈ હવે સ્થાન નથી. બહુ સરસ ગાથા 119 થઈ. હા ચલો એકવાર આપણે ગાઈ લે, સદગુરુના ઉપદેશ 119 ગાથા. સદગુરુના ઉપદેશથી આવ્યું અપૂર્વ ભાન, નિજ પદ નિજ માહી લયું, દૂર થયું અજ્ઞાન. આ સમય ભેદ નથી, અજ્ઞાન દૂર થયું અને નિજ પદ નિજ માહી લયું, અંદરમાં પોતાના સ્વરૂપને લયું, લખ્યું, જોયું, દ્રષ્ટિ ગઈ, અને એક સમયે સમ્યક જ્ઞાનની ઉત્પત્તિ થઈ. એ જ સમયે અજ્ઞાન, એ જ સમયે મિથ્યાત્વ, એ જ સમયે મોહ, એનો શું થઈ ગયો? નાશ થઈ ગયો, એનો અભાવ થઈ ગયો, દૂર થયું અજ્ઞાન. થોડા ટાઈમ માટે નહીં, અનંતકાળ માટે અજ્ઞાનની છુટ્ટી, અનંતકાળ માટે મિથ્યાત્વની છુટ્ટી, ખ્યાલ છે? અનંતકાળ માટે હવે આ જીવ મિથ્યાત્વ અજ્ઞાન રૂપે હવે નહીં પરણમે. ભલે અનાદિથી પરણતો હતો, પણ અનાદિકાળ જેટલો ગયો ભૂતનો, એના કરતા અનંત ગુણો વધારે ભવિષ્યનો કાળ છે. પોઈન્ટ પકડાય છે? જેટલો ભૂત ગયો એના કરતા અનંત ગુણો વધારે ભવિષ્ય. તો હવે ભવિષ્યમાં શું કરશે? તો કે અનંતકાળ અજ્ઞાન રહિત, જ્ઞાનમય, સમ્યક જ્ઞાનમય, કેવળ જ્ઞાનમય, વિતરાગમય, શાંતિમય, સુખમય, આનંદમય, અવ્યા બાદ સુખ ને ભોગવવાની પ્રણતિ જે ઉત્પન્ન થઈ એને હવે અનંતકાળ ભોગવ. બહુ સરસ ગાથા એવી છે. આગળ હવે આપણે 120 કરીએ. ભાસ્યું નિજ સ્વરૂપ તે शुद्ध चेतना रूप अजर अमर अविनाशी ने देहातीत स्वरूप। बहुत सरस जो अरे समझने की कोशिश करिए, छ पद है ने, ए संबंधी शंका, ए संबंधी कृपा रूपे द्वारा आपेली जे सरस मजानी आपेला जे समाधान, तो ए बधू समझी ने के रीतना ओलामा आवे छे ने समयसारी में अप्रतिबुद्ध माथी प्रतिबुद्ध थयो एवी रीतना जीव पण अज्ञानी हतो अने हवे जे बधी गाथा केटली पॉजिटिव आवे आयु अपूर्व भान दूर थयु अज्ञान निज पदम निज माही लयु सद्गुरु नो उपदेश सांभळी ने आखी प्रणति आखी दृष्टि आखी सृष्टि आखो अभिप्राय बदलाई गयो। तो यही जा गाथा छे 120 मी जो भास्यु 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 અને બહુ સમજવાની કોશિશ કરજો, આભાસ નહીં સાચી ભાસના, ભાવ ભાસન અને અનુભવ વેદન નક્કી નિર્ણય ભાસ્યું પોઈન્ટ સમજાય કે ભાસ્યું એટલે અહીંયા કોઈ આભાસમાં નથી, નિશ્ચિત આભાસ વ્યવહાર આભાસ ઉભી આભાસ, ભાસ્યું એટલે ભાખ્યું ભાસ્યું લખ્યું લયું અંદરમાં પ્રાપ્ત કર્યું વેદનમાં આવ્યો દ્રષ્ટિમાં આવ્યો જ્ઞાનમાં આવ્યો અને બુદ્ધિપૂર્વક ઉપયોગ બધેથી ખસીને અંદરમાં લાગ્યો તો એ ઉપયોગ અંદરમાં સ્થિર થતા એકાગ્ર થતા રાગ દ્વેષ રહિત પ્રણતિ શાંત વિતરાગ ભાવ નિર્વિકલ્પ અતિન્દ્રિય આનંદ ની જે પ્રાપ્તિ પ્રાપ્ત થઈ, જે પ્રાપ્તિ થઈ એ પ્રાપ્તિ કેવી હતી કે સ્વાભાવિક અંદરમાં એ ભાવ પ્રગટ, સ્વભાવના આશ્રય સ્વાભાવિક પ્રણતિ પ્રગટ, સંવર કહો નિદ્રા કહો મોક્ષ કહો અંતરાત્મ પણ કહો સાધક દશા કહો ભાસ્યુ નિજ સ્વરૂપ તે નિજ સ્વરૂપ ભાસ્યુ સદગુરુ નો ઉપદેશ સાંભળ્યો નિજ સ્વરૂપ ભાસ્યુ ઉપદેશ એની માટે હતો સદગુરુ નો ઉપદેશ આ કાળમાં આપણને કેમ મળ્યો ધારણા જ્ઞાન વધારવા શિક્ષણ જ્ઞાન ની વૃદ્ધિ કરવા કે બે ચાર લેક્ચર આપવા કે પછી ધારણા જ્ઞાન ની વૃદ્ધિ કરવા માટે કે પુણ્ય માનવા માટે એની માટે નહીં આહા ભાસ્યુ નિજ સ્વરૂપ પોતાના આજે સવારના જે ગાથા આવી ને પાર્લા મંદિરમાં પ્રવચન ચાલે બંધ નથી કર એમાં આવ્યું ને કે અભવ્ય જીવ 11 અને 9 પૂર્વનું જ્ઞાન કરે છે બોલો પણ જે ઉદ્દેશ જીવવાની વાંચવાનો છે એ ઉદ્દેશ ની પૂર્તિ નથી થતી જે ગુણ અંદરમાં પ્રગટ થવો જોઈએ કેની માટે હતો આ ઉદ્દેશ આ જીવવાની કેની માટે લખાઈ હતી શું ઉદ્દેશ થી લખાઈ હતી કે સામે વાળો જીવ વાંચે અને ભેદ જ્ઞાન ની પ્રજ્ઞા છીની પટકીને રાગ થી ભિન્ન જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા નું અંદર માં ભાન થાય ભાસ્યું ભાસ્યું અંદર માં એને ખબર પડે કે હું કોણ છું મારું શું સ્વરૂપ છે હું કેવડો છું કેવો છું કેટલી સરસ મોક્ષ ના પ્રકાશક માં પણ વાત આવે છે ને અમૂર્તિક અસંખ્યાત પ્રદેશો નો પુંજ પ્રસિદ્ધ જ્ઞાનાદિ ગુણો નો ધારી અનાદિ નિધન વસ્તુ હું છું આ ચાર વાત આવે છે બીજા અધિકાર માં મિથ્યાત્વ દર્શન મો જન્ય જીવની અવસ્થા દર્શન મો ના ઉદયમાં જીવની મિથ્યાત્વ રૂપ કેવી અવસ્થા થાય છે એનું વર્ણન કરતા પહેલા પંડિતજી આપણું મૂળ સ્વરૂપ લખે છે કે તારું મૂળ સ્વરૂપ કેવું છે જો અને એને ભૂલીને તારી મિથ્યાત્વની પ્રણતિ કેવી થાય છે તારો મો અંદરમાં તું કેવો ઉત્પન્ન અજ્ઞાન ભાવ તું પોતે ઉત્પન્ન કર અને એ મો તને સંસારમાં રખડા તો કેટલી સરસ વાત છે અમૂર્તિક અસંખ્યાત પ્રદેશોનો કુંજ રોજ આ લાઈન બોલવા જેવી છે હું કેવો છું અમૂર્તિક જેવી રીતના બાળકને યાદ કરાય ને ત્યારે ટીચર પૂછે તારું નામ હા મમ્મીનું નામ આ છે પપ્પાનું નામ આ છે તો અહીંયા રહે છે તારો એડ્રેસ ફોન નંબર બધું યાદ રાખજે તેવી રીતના આપણું આપણો બાયોડેટા છે આપણું રેઝ્યુમે છે રેઝ્યુમે બનાવો ને બાયોડેટા બનાવો ને ખરા છે તો અન્ન અમૂર્તિક અસંખ્યાત પ્રદેશોનો કુંજ છે આજે આની જ સ્વરૂપ અંદરમાં ભાસ્યું શુદ્ધ ચેતના રૂપ ભાસ્યું અજર અમર અવિનાશી ને દેહાતીત સ્વરૂપ અમૂર્તિક દેહ કેવો છે મૂર્તિક બધું બધું અંદર કનેક્ટ થાય છે એક એક ગ્રંથ એક એક ગાથા એક એક લાઈન એક એક જીનાગમની એક એક ચાર અનિયોગની લાઈનો એકબીજાને પૂરક છે પુષ્ટિ કરે છે મને એ લાઈન આમાં દેખાય છે બોલો દેહાતીત સ્વરૂપ અમૂર્તિક અસંખ્યાત પ્રદેશનો પુંજ હું મારા સ્વક્ષેત્રમાંથી ક્યારે બહાર ગયો નથી અજર છું અમર છું અવિનાશી છું અનાદિ અનંત આવી ગયા શુદ્ધ ચેતના રૂપ પ્રસિદ્ધ જ્ઞાનાદિ ગુણોનો ધારી અને એમાં પ્રસિદ્ધ જ્ઞાનાદિ ગુણોમાં સૌથી પ્રસિદ્ધ ગુણ લક્ષણ શુદ્ધ ચેતના રૂપ અમારો ખ્યાલ આવે છે ચૈતન્ય સ્વરૂપ છું ચૈતન્ય ચૈતન્ય ભાકી રહ્યો રે આતમ તારા હિ રંગમાં રંગી ગયો રે. તો કેટલી સરસ ગાથા છે, ભાસ્યુ નિજ સ્વરૂપતે. એટલે આ શું થયું, તો કે ચાર લબ્ધિ, ક્ષયોક્ષમ લબ્ધિ, વિશુદ્ધિ લબ્ધિ, દેશના લબ્ધિ ને પ્રાયોગ લબ્ધિ થી પારકરણ લબ્ધિ માં આવીને આ જીવે અંદરમાં અધકરણ, અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ ના પરિણામો ને પાર કરી ઉત્તરોત્તર અંતર્મુખ દશા, ઉગ્ર પુરુષાર્થ, આત્મલીનતા, સ્થિરતા, એકાગ્રતા વડે અંદરમાં આખા જગત ને ગૌણ કરીને એક તત્વ ને અંદરમાં એક રૂપ રહેવા વાળા જ્ઞાયક ભાવ ને મુખ્ય કર્યો, તો ભાસ્યુ નિજ સ્વરૂપ. કેમ ન ભાસે, મને કહો કેમ ન ભાસે, હર સમય હર પર્યાયમાં જે નિજ સ્વરૂપ ચેતન્ય રૂપ શુદ્ધ અજર અમર અવિનાશી જે દેહાતી સ્વરૂપ છે, હર પર્યાયમાં હાજર છે, તો એને જોવા વાળી દ્રષ્ટિને એ કેમ ન દેખાય, એને જોવા વાળા જ્ઞાન ને એ કેમ ન જણાય, એવા તત્વ ને માં લીન થવા વાળી પ્રણતિ એમાં લીન કેમ ન થાય, આનંદ થી ભરેલો આત્મા એનો આશ્રય લઈએ તો આનંદ ની પ્રાપ્તિ કેમ ન થાય, કેમ ન ભાવે. પોઈન્ટ ખ્યાલ ના છે આપણને, આશ્ચર્ય આને સમ્યગ્દર્શન થયું, અરે સમ્યગ્દર્શન નથી થયું એનું આશ્ચર્ય નથી થયું, એનો આશ્ચર્ય થવો જોઈએ કે આટલું સુંદર આટલું સ્પષ્ટ સ્વરૂપ સમજાવ્યા પછી, ગુરુએ આટલો ઉપકાર કર્યા પછી, આટલા ગ્રંથો, આટલી ગાથાઓ, આટલી આટલી સરસ આત્મસિદ્ધિ જેમાં આપણું સ્વરૂપ એક એક ગાથાએ 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 આપણી સામત આપણું સ્વરૂપ દર્શાવ્યું છે. 9-9, 10-10 હજાર પ્રવચનો, ધોધ માર વર્ષા, અધ્યાત્મ ની ધોધ માર વર્ષા આવા કાળમાં. ભાસ્યું નિજ સ્વરૂપ, નિજ સ્વરૂપ ભાસ્યું કે નહીં તને, હું એ શું ભાસે છે તને, રાગ ભાસે છે, સમજાય, રાગ નો અનુભવ, હું ઉપર નું કરું છું એવો અભિપ્રાય, એવો અનુભવ, એવો કરતા ભાવ, એ તો અનાધિકાર થી ભાસે છે. શુદ્ધ ચેતના રૂપ ભાસ્યું કે તને, અજિંતર આત્મા અશુદ્ધ અશુદ્ધ અશુદ્ધ, હું અશુદ્ધ છું, હું મલિન છું, રાગી છું, હું ગ્રસ્તી છું, હું શરીર છું, હું કુટુંબ વાળો છું, હું પરિવાર વાળો છું, સ્ત્રી છું, હું સાસુ છું, વહુ છું, વક્તા શ્રોતા છું, એવું જ ભાસે છે. શું ભાસે છે, જેવું વિચારશો ને, જેવું વાંચશો, જેવું વિચારશો, જેવું અંદર લબ્ધ જ્ઞાન માં જશે ઉપયોગમાં એ જ આવશે. પોઈન્ટ ખ્યાલ માં આવે છે, લબ્ધ જ્ઞાન માં આપણે પંચિન્દ્રિય વિષય ભોગો ને જ અંદર માં ઘુસાડતા જઈએ તો ઉપયોગમાં શું આવશે, રુચિ કોની થશે, મહિમા કોની આવશે, અટ્રેક્શન કોનું થશે, આકર્ષણ કોનું થશે. ભાસ્યુની જે સ્વરૂપ છે શુદ્ધ ચેતના રૂપ, કેવું છે, શુદ્ધ ચેતના, શુદ્ધ ચેતના રૂપ છે ને, એક શુદ્ધ સદા રૂપી જ્ઞાન દર્શન મય, કઈ અન્ય તે મારું જરી પરમાણુ માત્ર નથી, આમ એક ખાલી શુદ્ધ અપ્પા શું પરમ અપ્પા, શુદ્ધ ચેતના રૂપ જ્ઞાનમય દર્શનમય આનંદમય કરું ઉપયોગ મારું પરમન, હું જીવ છું, મારામાં જ્ઞાન છે, હું જ્ઞાન થી જાણું છું, જાણવું એ મારું કામ છે. શુદ્ધ ચેતન્ય રૂપે પરમવું, જ્ઞાન દર્શન રૂપે ચેતના, ચેતના જ્ઞાન ચેતના દર્શન ચેતના છે ને, ચેતના ના બે પ્રકાર મુખ્યત, જ્ઞાન ચેતના જાણવાનું કામ, જાણવાનું કાર્ય, જાણવાનું પરમન, મારી મર્યાદા ક્યાં સુધી છે, મારા દ્રવ્ય ગુણ પર્યાય, પર્યાયમાં પણ કઈ પર્યાય, ત્યાં ઉપયોગ રૂપ કર્યા, ઉપયોગ લક્ષણ, સદ્રવ્ય લક્ષણ, ઉપયોગ લક્ષણ, શુદ્ધ ચૈતન્ય રૂપ, હું પર પદાર્થ ને જાણું છું પણ પર પદાર્થ રૂપ થતો નથી, અરૂપી ને જાણું છું, ઉદય ને જાણું છું, શરીર ની અવસ્થા ને જાણું છું પણ એ રૂપે હું ક્યારે થયો નથી. ભાસ્યું નિજ સ્વરૂપ તે શુદ્ધ ચેતના રૂપ અજર અમર અવિનાશી, અજર અમર અવિનાશી ને દેહાતીત સ્વરૂપ, બોલો દેહાતીત છે ને, દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત, એમાં પછી ને વર્તે દેહાતીત, તો દેહાતીત એટલે દેહમાં રહેવા છતાં પણ હું દેહાતીત સ્વરૂપે છું, દેહ ને અડ્યો નથી, દેહ ને આત્મા સ્પર્શ્યો નથી, દેહ માંથી નીકળી જાય છે, દેહ માં આવે છે, દેહ માં રહે છે, દેહ ના સંયોગ માં રહે છે, એક ક્ષેત્ર અગાન સંબંધે રહે છે, અનંત કાળ માં અનંત દેહ છોડ્યા, અનંત દેહ ધારણ કર્યા પણ તો એ કેવો રહ્યો, દેહાતીત, અબદ્ધ, અસ્પર્શ, અનન્ય, નિયત, એકરૂપ, અવિશેષ એવો હું રહ્યો. સામાન્ય શુદ્ધ ચેતન્ય સ્વરૂપ ને મેં એક સમય માટે છોડ્યો નથી, છૂટે ને સ્વભાવ નથી, સ્વભાવ જાય છૂટે ને, अरे जड़ भाव है, जड़ परिणाम है, चेतन चेतन रूप है परिणाम है, कोई कोई पलटे नहीं छोड़ी आपने। सोनू और चांदी एक मिक्स करीने तुम ऑर्नामेंट बनाओ तो बेव मिक्स थी गया, पर सोनू सोनू के चांदी चांदी दूध ने पानी मिक्स कर गया। काली माँ ने सोनू खाण माथी निकले छे, कितनी सरस 12 नंबर की गाथा है, 16 वरुण सोनू प्राप्त थाय छे, पर ये एक प्रोसेस माथी पार थाय छे क्या, અને જયારે શુદ્ધ સોનું ઉપલબ્ધ થાય છે પછી એ જે અપરમ ભાવમાં સ્થિત હતો, પૂર્વની ભૂમિકા હતી, મધ્યમ ભાવ હતો, એ 15 વરુ 14 વરુ 13 વરુ, એનાથી હવે કોઈ પ્રયોજન નથી, કેમ કે શુદ્ધ ચૈતન્ય સ્વરૂપમાં પરમ ભાવમાં એ હવે સ્થિત થઈ ગયો, તો હવે પૂર્વની કોઈ પણ દશા સાથે, વ્યવહાર સાથે, અલ્પજ્ઞતા સાથે, અધુરા સાથે કોઈ સંબંધ નથી, કારણ કે એમાંથી નીકળીને પાર થઈ। અહીંયાથી તમે સોનગઢ જાઓ, રસ્તામાં બધું આવ્યું, પહોંચી ગયા પછી હવે યાદ આવે છે આપણને કે નામ ગાડીમાં બેઠા, નામ રસ્તો આમ પાર થયો, આટલું આમ થયું, આમ થયું, કઈ નહીં, પછી પહોંચી ગયા બસ, તો જે ગંતવ્ય સ્થાન ઉપર પહોંચી ગયા, પોતાની મંજિલને પ્રાપ્ત કરી લીધી, હવે એવા શુદ્ધ ચૈતન્ય સ્વરૂપમાં લીન થતા, એવું અંદરમાં ભાસ્યું, ભાવ ભાસન થયું, ફીલિંગ, અનુભવ, વેદન, પ્રતીતિ, સ્થિરતા, એકાગ્રતા, લીનતા અને નિર્વિકલ્પ એવી અનુભૂતિ પ્રગટ થતા, એક નિશંકતા, એક નિકાંક્ષિત ભાવ, જે પણ અનંત ગુણ પ્રગટ થાય છે, એટલે કે ગુણો પ્રગટ થાય છે, એ ગુણો સમય દ્રષ્ટિને એ સહજ પ્રગટ થયા વગર રહેતા નથી, અને અજર અમર અવિનાશી જે સ્વરૂપ છે એને હવે એ એવું જ માને છે કે હું અજર અમર છું। સ્વરૂપ તો હતું જ, પણ હવે પણથી એવું માને છે, પણથી એવું સ્વીકારે છે, પણથી એવું કબૂલે છે, માને છે કે હું અજર અમર તત્વ દેહાતીત છું, દેહમાં રહેવા છતાં દેહ રૂપે હું ક્યારે થયો, બે ગાથા થઈ, બે ગાથા, ચલો એક વાર રાખી લે, સદગુરુ ના ઉપદેશ થી આવ્યું અપૂર્વ ભાન, નિજ પદ નિજ માહી લયું દૂર થયું અજ્ઞાન, ભાસ્યું નિજ સ્વરૂપ તે શુદ્ધ ચેતના રૂપ, કેવું છે નિજ સ્વરૂપ, શુદ્ધ ચેતના, ચેતના રૂપ, જ્ઞાન દર્શનમય, અસંખ્યાત પ્રદેશ પર અનંત ગુણો છે, જ્ઞાન તો અસંખ્યાત પ્રદેશમાં ફેલાયેલો છે, દર્શન સુખ ચારિત્ર કુટસ્થ વિજ્ઞાન ઘન અપ્રભાવિત નિરપેક્ષ બધાથી પાર, ગુણ ભેદથી, પર્યાય ભેદથી, વ્યવહારના ભેદથી, સંયોગ ભેદથી, કર્મ ભેદથી, પર્યાયના ચાર પ્રકારના ભાવથી પાર, પરમ પ્રાણામિક કારણ પરમાત્મા, એવો હું શુદ્ધ ચેતના રૂપ છું, એવો છું અજર અમરા। મરણનો ભય, ચાર પ્રકારના ભય છે ને, એમાં આમાં મરણનો ભય નીકળી જાય, અજર અમર અવિનાશી, મારું મરણ ક્યારે થવાનું, દેહ મરે છે હું નથી મરતો, અજર અમર હું અવિનાશી છું, દેહ મરે છે હું નથી મરતો, દેહ મરે છે એટલે દેહ ની અવસ્થા બદલાય છે, હું નથી મરતો, હું નથી બદલાતો, હું જળ રૂપ નથી થઈ જતો, દેહ મારા રૂપ નથી થતો, જળ જળ મરે છે, આત્મા આત્મા મરે છે, જળના ગુણધર્મ એમાં છે, આત્માના ગુણધર્મ એમાં છે, જળ નો કરતા જળ છે, આત્માનો કરતા આત્મા છે। ચલો 121 થઈ ગયા, કરતા ભોગ, બહુ સરસ ચાલી ગાથા 121 અને 122 જો શું કે કોનો કરતા ભોગતા નથી અને તું કોનો કરતા ભોગતા છે, તારામાં કરતા ભોગતા નામનો ગુણ છે કે નહીં, છે તો તું કોનો કરતા નથી ને કોનો ભોગતા નથી, અને તું કોનો કરતા છે ને કોનો ભોગતા, બરાબર આ ગાથાઓ પેલા આવી ગઈ છે એનું રિવિઝન છે। કરતા ભોગતા કર્મનો વિભાવ વર્તે જ્યાં, વૃત્તિ વહી નિજ ભાવમાં થયો અકર્તા ક્યાં, જ્યાં સુધી સિમ્પલ અર્થ કરીએ, જ્યાં સુધી વિભાવ વર્તતો હતો, વર્તતો હતો, જ્યાં સુધી મિથ્યાત્વ વર્તતું હતું, જ્યાં સુધી અજ્ઞાન રૂપે પરણતો હતો, ત્યાં સુધી કરતા ભોગતા કર્મ નો, દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, નો કર્મ નો, પોતાને કરતા ભોગતા, શરીર નો, ઘર નો, કુટુંબ નો, પરિવાર નો, રૂપિયા પૈસા નો, અને પર નો, ઉદય નો, કર્મ નો, આહા, તું પોતાને કરતા ભોગતા માનતો હતો, कर्ता भोक्ता कर्म नो विभाव वर्ते ज्या सुधी विभाव वर्तो हतो त्या सुधी तू पोताने पर द्रव्य नो कर्ता भोक्ता मानतो हतो दुखी थतो हतो ऊंडी मान्यता थी अनंत काल मा अनंत भव करी जन्म मरण करी पंच परावर्तन करी चार गति 84 लाख योनियो मा उत्पन्न थई थई ने पर द्रव्य नो कर्ता भोक्ता मानी एमा एकत्व ममत्व करी ए रूपे पोताने अनुभवी ए सत्ता ने पोतानी सत्ता मानी अने तू अनादि काल थी विभाव रूपे वर्ती रह्यो भाई समझाए कि जीव तारू स्वरूप हतुं ज नहीं एवं तू अनादि काल थी मानी रह्यो એટલે તત્વ જેવું સ્વરૂપ છે એવું માનવું એનું નામ તત્વ શ્રદ્ધાન એનું નામ તત્વ શ્રદ્ધાન જો કેટલી સરસ ગાથા 121 કરતા ભોક્તા કર્મનો વિભાવ વર્તે વૃત્તિ વહી નિજ વહી વૃત્તિ વહી નિજ ભાવ આપણે બારમાં કે ને વહી જાવ છો તમે તો ઉદયમાં એવા વહી ગયા એટલે બહી ગયા ફ્લો થઈ ગયા ફ્લો ઇન્ફ્લુઅન્સ થઈ ગયા ઇન્ફ્લુઅન્સ સમજાય છે શું કેવું છે ફ્લો થઈ ગયા ઉદયમાં શરીરની પરિસ્થિતિમાં જે પણ અવસ્થા થઈ એમાં તમે એકત્વ કરીને અજ્ઞાની જીવ કેવો થાય છે તો કે વિભાવ રૂપે પરમે છે વિભાવ ભાવ ઉત્પન્ન કરે તો હવે અહીંયા બહુ સરસ છેલ્લી લાઈન છે વૃત્તિ વહીની જે ભાવમાં જયારે સદગુરુ નો ઉપદેશ પ્રાપ્ત થયો સત્યનું ભાવ થયું સ્વપરનું જ્ઞાન થયું સાતત્વનો વિવેક ઉત્પન્ન થયો ભિન્નતા ખબર પડી અણુ અણુ કણ કણ જન જનની સ્વતંત્રતા સમજાય અને વૃત્તિ વહીની જે ભાવ એ બધી કેટલી પોઝિટિવ ગાથાઓ કારણ કે શિષ્ય પ્રશ્ન પૂછ્યા કર્તા સંબંધી કર્મ સંબંધી ભોક્તા સંબંધી પ્રશ્ન પૂછ્યા ને મોક્ષ સંબંધી મોક્ષ માર્ગ સંબંધી મોક્ષના ઉપાય સંબંધી હવે બધા પ્રશ્ન નો ઉત્તર પ્રાપ્ત થયા પછી અંદર માં સમાધાન થયા પછી હવે શું કરશું સમ્યક ભાવ રૂપે સમ્યક દર્શન રૂપે સાચું સુખ પ્રાપ્ત કરવા માટેના ઉપાય રૂપે હવે પણ હવે પ્રકાર નો પુરુષાર્થ સંસાર શરીર ભોગો થી વિરક્ત થશે દેહાશક્તિ છૂટી જશે દેહાશક્તિ કૃપાળુ દેવ દેહાશક્તિ બહુ છૂટી જશે તમને ખ્યાલ આવે શું કહેવામાં દેહાશક્તિ જ્ઞાનીઓની અત્યંત છૂટી જાય એટલે તો ચતુર્ગ્રહ સ્થાન વાળો સામાયિક ના કાળમાં એક કશાય ચોપડી ના અભાવ પૂર્વક ની વિતરાકતા ભોગવતા અંતર્મુખ થતા પ્રબળ પુરુષાર્થ ઉપાડતા સ્વરૂપ સ્થિરતા નો અભ્યાસ વધારતા અંદર માં લીન થતા સામાયિક ના કાળમાં ગુણસ્થાન વધી જાય કશાય ચોપડીઓ નો અભાવ થઈ જાય રાગ ઘટી જાય છે રાગ વયો જાય છે રાગ મરી જાય છે વિતરાકતા વધે છે સ્વરૂપ સ્થિરતા વધે છે વિચાર કરો વૃત્તિ વહી ની જે ભાવમાં આહા અંદર માં વહી વહી એટલે અંદર માં વૃત્તિ ગઈ અંતર્મુખ થઈ સ્વભાવ સન્મુખ વૃત્તિ થઈ થયો અકર્તા ત્યાં કોનો અકર્તા થયો તું કરતા છે કે અકર્તા છે તું ભોગતા છે કે અભોગતા છે તું કરતા પણ છું અકર્તા પણ છું ભોગતા પણ છું અભોગતા શું વાત કરો કરતા છું ના કરતા છું ભોગતા છું ના ભોગતા છું અહીંયા લખ્યું છે કરતા ભોગતા કર્મ નો વિભાવ વર્તે જ્યાં અને પછી વૃત્તિ રહીની જે ભાવમાં થયો અકર્તા ત્યાં કોનો અકર્તા છે કોનો અકર્તા થયો તો કે દ્રવ્ય કર્મ નો કર્મ અને ભાવ કર્મ નો અકર્તા હવે એની પછીની ગાથામાં કોનો કરતા છે તું કોનો ભોગતા છે તું એ પહેલા તું જે અનાદિકાળથી જે કરી શકવામાં સમર્થ નહોતો અને માની રહ્યો હતો કે હું કરું છું પેલા એ કરતા ભાવને સમજણ પૂર્વક અભ્યાસ પૂર્વક સમજ જો જ્ઞાનીઓને ઉદયના કાળમાં કેમ અતિ શાંતિ વર્તે ઉદયના કાળમાં ગમે તેવો ઉદય આવી જાય પહાડ જેવી પ્રતિકૂળતા આવી જાય હમણાં જ ક્યારે વાત કરી હતી સોલ સાયન્સ માં વાત કરી હતી પરમ દિવસે રવિવારે તો વિચાર કરો તમે કે સીતાજીના જીવને કરતા કર્મ નું થોડું સ્વરૂપ સમજાવો કે કેવા અકર્તા સ્વભાવના આશ્રય ને દ્રષ્ટિએ જ્ઞાનીઓ જંગલમાં પણ સતીઓ જંગલમાં પણ કેટલી નિરાકુરતા નો અનુભવ કરે છે કોના આધારે જે રામચંદ્રજી સીતાજીને રાવણના ત્યાંથી બચાવીને લાવ્યા, યુદ્ધ કરીને. બોલે સીતાજી નો ઉદય ત્યારે એ પ્રકારનો હતો કે રામચંદ્રજી યુદ્ધ કરીને સીતાજીને બચાવી લાવ. હવે અહીંયા ઉદય પહેલો હું અકર્તાનું ભાન અંદરમાં વર્તતા તેવો અંદરમાં અનુભવ થાય છે. અનાકુરતા, નિરાકુરતા, નિશંકતા, નિર્ભયતા, નિર્ભરતા, નિરપેક્ષતાનો અંદરમાં નિસંગતાનો અનુભવ થાય છે બધા. અને કો સીતાજીને ઉદય અંદરમાં પલટતા હવે રામચંદ્રજી કાળી મુનિકા. હવે બોલો એ રામચંદ્રજીથી કોણ બચાવ? રાવણથી તો રામચંદ્રજી બચાવી ગયા, હવે રામથી કોણ બચાવ? તે રાજા હતા ને, બોલો એમનો નિર્ણય, એમને ઘોષણા કરી કે આને મૂકી આવો, સમજાય છે? સારથીને કીધું. હવે એનાથી તો કે ઉદયનો કરતા ભોગતા ફેરફાર કરનાર લાવનાર હટાવનાર તું છે જ નહીં. આ છે ને આવી ને વાત, કરતા ભોગતા કર્મનો વિભાવ વર્તે છે. જ્યાં સુધી વિભાવ ભાવ, મોહ ભાવ, અજ્ઞાન ભાવ, વિપરીત અભિપ્રાય વર્તે છે ત્યાં સુધી તું પોતાને ગયો કર્મ નો કર્મ ભાવ કર્મ નો નિરંતર કરતા માનીને દુઃખી થાય, કરી શકતો નથી અને કરવાનો અભિપ્રાય તને દુઃખી કરીને મૂકે છે, દુઃખી કરે છે, તને આકુલિત કરે છે, તને સંસાર ઉભો કરે છે, વધારે છે કર્મનો બંધ કરે. કારણ કે જે કરી શકવામાં તું સમર્થ નથી એ ત્રણ કાળમાં તું શું જીનેન્દ્ર ભગવાન પણ આવીને નહીં કરી શકે. કયો દ્રવ્ય પોતાના પ્રમાણના દ્રવ્યમાંથી બહાર નીકળે છે, નીકળી શકે છે, નીકળવાની વ્યવસ્થા છે? પરમાણુ, કણ કણ, અણુ અણુ, જન જન પોત પોતાના પ્રમાણના દ્રવ્યમાં રહીને પણ ભૂતા સ્વયં જગત પરિણામ મેં જગ કા કરતા ક્યાં કામ દૂર હતો પર કૃત પરિણામ જ્ઞાતા દ્રષ્ટા આત્મ રામ. દૂર હતો પર કૃત પરિણામ જ્ઞાતા દ્રષ્ટા આત્મ રામ. જો હોતા હૈ જો હોતા હૈ વહ હોને દો. પર દ્રવ્ય મેં કર્મ મેં નો કર્મ મેં શરીર મેં ઘર મેં કુટુંબ મેં પરિવાર મેં જો હોતા હૈ વહ હોને દો હોની કો સ્વીકાર કરો. સ્વીકાર કરે જ્ઞાતા, અસ્વીકૃતિ નો ભાવ એને જ્ઞાતા નથી લેવાની. સ્વીકાર ન થયો એટલે કરતા ભાવ, એની ઈચ્છા વિરુદ્ધ થયું એટલે કરતા આકુરતા, કસાઈ ની અગ્નિ, ક્રોધ ની અગ્નિ. તો કે જો હોતા હૈ વહ હોને દો હોની કો સ્વીકાર કરો કરતાપન કા ભાવ ન લાવો નિજ હિત કા પુરુષાર્થ કરો દયા કરો પહેલે અપને પર. પહેલા પોતા પર દયા કરો, સ્વદયા, બીજાની દયા નહીં, સ્વદયા. તારા મિત્ર અભિપ્રાયથી તું ડર, અને સવાના કીધું તું મંદિરમાં, અભી તારા વિભાવ ભાવથી તને ડર લાગવો જોઈએ કે એનું શું ફળ આવશે અને સંસારમાં પરિભ્રમણનો થાક લાગે. સમજાય છે? પરિભ્રમણનો જ્યાં સુધી થાક નહીં લાગે ત્યાં સુધી આ જીવ પોતાના સ્વભાવ સન્મુખ પણ નથી મળે. કરતા ભોગતા કર્મનો વિભાવ વર્તે ત્યાં વૃત્તિ વહી નિજ ભાવમાં થયો અકર્તા. ક્યારે વૃત્તિ અંદરમાં જશે? જયારે વસ્તુની જે વ્યવસ્થા છે વ્યવસ્થા જેમ છે એમ સમજાય. પરદ્રવ્ય નો કરતા ભાવ ક્યારે છે? પરદ્રવ્ય માંથી એકત્ર ક્યારે છે? પરદ્રવ્ય એકત્ર નથી કરાવતો અને તું એક માને છે તો એક ખાઈ નથી જતા. તું શરીરને તારું સ્વરૂપ માને છે, તું પોતાને શરીર જેટલો શરીર જેવો માને છે, ગોળો કાળો માને છે, સુરૂપ કુરૂપ માને છે. મેં દુઃખી, મેં સુખી, મેં રંગ રાવ, મેરે ધન ગ્રહ ગો ધન પ્રભાવ, મેરે શુદ્ધ તિય મેં સબલ દીન બે રૂપ સુભગ મૂરખ પ્રવીણ. તું પોતાને મૂરખ માને, પ્રવીણ માને, સુખરૂપ સુરૂપ માને, કુરૂપ માને, દુઃખી સુખી માને, રંગ રાવ, ધન ગ્રહ ગો ધન, ગાય ભેંસ ઘર કુટુંબ, એ પ્રભાવ ઐશ્વર્ય ઉદય પુણ્યનો ઠાઠ ભાગ એ બધું તું પોતાનું માને, એનો કરતા પોતાને માને, એનો ભોગતા પોતાને માને, પણ વસ્તુ સ્વરૂપ તારી માન્યતા અનુસાર બદલવાનું નથી. બદલવું તો તારે પણ વસ્તુ સ્વરૂપ નહીં બદલાય, સિદ્ધાંત નહીં બદલાય, જે મર્યાદા એક એક દ્રવ્ય લઈને બેઠું છે, મર્યાદાનું ઉલ્લંઘન કોઈ કરી નહીં શકે. તું કેટલું પણ પ્રયત્ન કર, હું શરીરમાં જઈને કંઈ કરું, હું વૃદ્ધ અવસ્થા આવતી રોકી દઉં, હું યુવાન અવસ્થાને ટકાવી રાખું, હું બીમારી ન આવવા દઉં, બોલો કરી શકું? એક વાળ સફેદ થતા નથી રોકી શકતા. વિચાર કરો કેટલી ગજબની ગાથા છે. કરતા ભોગતા કર્મનો વિભાવ વર્તે જ્યાં વૃત્તિ વહી જે ભાવમાં. આહા, જ્યારે આ સમજણ થઈ, સદગુરુનો ઉપદેશ સમજાયો, સમજાયો, સમજાણું કાય. ગુરુદેશની યાદ રહ્યું કાય? બોલો યાદ રહ્યું કાય? લખ્યું કાય? બુક બનાવી? એમ કે છે, શું કે છે? સમજાણું કાય? ભગવાન જો ભગવાન થાઓ મંત્ર કહેતે થે, સમજાણું કઈ કહકર પ્રેમ સે પુકારતે થે. ये गुरुदेव को पाना और गुरुदेव को सुनना, बड़ा भाग्य मानेंगे भगवान बनेंगे, बड़ा भाग्य मानेंगे भगवान बनेंगे. तो ये कहते कि समझाणू काय, अगर समझाते तो तू विचार करते, विचार करते तो तू एना ऊपर अमल करते, तू निर्णय करते, तू भेदनान करते, तू स्वपर वच्चे भिन्नता समझते, तू पर ने गौण करते, स्व ने ऊर्ध्व करते, मुख्य करते, અંદર માં તારું હું પણ પોતામાં કપાશે, વૃત્તિ અંદર માં જશે નિજ ભાવમાં, અને અંદર જતા તારા શુદ્ધ તત્વને જોતા, નિહાળતા, અનુભવતા, વેદતા, દ્રષ્ટિ અંદર જતા, જ્ઞાનની એકાગ્રતા, ચારિત્રની સ્થિરતા જયારે થશે, ત્યારે તને તારો મૂળ અકળતા સ્વભાવ તને જણાશે. જ્ઞાતા સ્વભાવ તને જણાશે. બહુ સરસ ગાથાઓ છે, એમ થાય ગાયા કરીએ. સદગુરુ ના ઉપદેશ થી આયુ અપૂર્વ ભાન, નિજ પદ નિજ માહી લયું દૂર થયું અજ્ઞાન, ભાસ્યું નિજ સ્વરૂપ તે શુદ્ધ ચેતના રૂપ, અજર અમર અવિનાશી ને દેહાતીત સ્વરૂપ. કરતા ભોગતા કર્મનો વિભાવ વર્તે જ્યાં વૃત્તિ, વૃત્તિ એટલે ઉપયોગ, વૃત્તિ એટલે પ્રણામ, જે વૃત્તિ પર સન્મુખ થઈ રહી હતી એ જ વૃત્તિ છે ને, જે જ્ઞાન જાત્યાંતર પર ને જાણતું હતું, એ જ જ્ઞાન જાત્યાંતર, જાતિ બદલાઈ અંતર્મુખ થયો, અને એ જ જ્ઞાન હવે પોતાના આત્માને જાણે. હા હા, જે જ્ઞાન હતા, હા, જે જ્ઞાન ભવ હેતુ, ભવનો હેતુ થઈ ગયો હતો, ભવ વધારવાનું કારણ થઈ ગયું, જે અજ્ઞાન ભાવથી ભવ મિથ્યાત્વ મોહ રાગ દ્વેષ કર્મ બંધ અને બંધાઈ ગયા હતા, સંસાર ઉભો થઈ ગયો હતો, તો એ જ જ્ઞાન જાત્યાંતર થઈને અંતર્મુખ થયું, તો સ્વરૂપના દર્શન થતા સમ્યક દર્શન પ્રાપ્ત થયું, એવી કલ્યાણ મૂર્તિ સમ્યક દર્શન ને મારા નમસ્કાર. તો કે છે, વૃત્તિ એટલે પરિણામ, ઉપયોગ, અભિપ્રાય. વૃત્તિ એટલે જે પણ અશુદ્ધ પરિણતિ હતી, એ બધી પરિણતિ, જે પણ પરસન્મુખ પરિણતિ જે ગુણોની હતી, એ બધી સર્વ ગુણાંશ સમ્યક, એ બધી પરિણતિ હવે સ્વસન્મુખ. એમ કે જો જો આપણે 122 લઈએ પહેલા, અથવા નિજ પરિણામ જે આહા શુદ્ધ ચેતના રૂપ, કરતા ભોગતા દેહ નિર્વિકલ્પ સ્વરૂપ. શું કે છે? અથવા નિજ પરિણામ તે શુદ્ધ ચેતના રૂપ, કરતા ભોગતા દેહનો નિર્વિકલ્પ સ્વરૂપ. કોનો કરતા અને કોનો ભોગતા? આપણે વાત કરીએ ને લાસ્ટ આ ગાથામાં, તું કોનો કરતા નથી અને કોનો ભોગતા નથી, તો કે પર દ્રવ્યનો, કર્મનો, દ્રવ્ય કર્મનો, નો કર્મનો, ભાવ કર્મનો કરતા ભોગતા નથી. तो कौनो करता भोक्ता छे कि निर्विकल्प स्वरूप शुद्ध चेतना रूप निज परिणाम नो तू करता भोक्ता निज परिणाम नो करता भोक्ता तेहनो तेहनो ने कौनो निज परिणाम जे शुद्ध चैतन्य चेतना रूप निर्विकल्प स्वरूप छे एवा तारा वितराग परिणाम नो तू करता भोक्ता ख्याला छे कोनो करता भोक्ता नथी अने कोनो करता भोक्ता छे कि तू शू करी शकवामां समर्थ छे तो कि तारा वितराग परिणाम ने करवामां तू समर्थ छे तू अंतर्मुख थवामां समर्थ छे तू तारा आत्मानी प्रसिद्धि करवामां समर्थ छे जेवू तारू सामर्थ छे एवू प्रतिमा प्रगट करवामां तू समर्थ छे जो जेम डगले ने पगले माताजी कहे छे ने के रूपियानी जरूर संसारमां पड़े छे એવી રીતના પર્યાય પુરુષાર્થ ની જરૂર પડે સમજાય છે પર્યાય શું જોશે પુરુષાર્થ એટલે શું પુરુષાર્થ નું શું સ્વરૂપ છે તો કે નિજ સ્વરૂપ નું ભાન નિજ સ્વરૂપ નું જ્ઞાન નિજ સ્વરૂપ નું ધ્યાન નિજ સ્વરૂપ માં અહમ એ કરવું એ પુરુષાર્થ છે અને એનો તું કરતા છે એનો તું ભોગતા તું કરતા છે તો તું ભોગતા છે તું નિર્મલ પર્યાય નો કરતા છે તો નિર્મલ પર્યાય પ્રગટ થતા અંતર્મુખ થતા આત્માના આશ્રય જે જ્ઞાન અને જે આનંદ પ્રગટ થયો એનો તું ભોગતા છે તું કરે છે તો તું ભોગવે છે જે કરે એ ભોગવે જે કરે એ ભોગવે ને તો કોણ કરે છે નિર્મલ પર્યાય નો કરતા કોણ છે અંતર્મુખ કોણ થાય છે મુખ્ય ગૌણ નું સ્વરૂપ કોણ સમજે છે લેખ ને ઉપાધિ નો નિર્ણય કોણ કરે છે જ્ઞાન કરે છે પોતાના પ્રણામ કરે છે દ્રષ્ટિ નો વિષય અંદર માં ભગવાન આત્મા છે એનું અવલંબન કોણ લે છે બધે થી ઉપયોગ થતી ને અંતર્મુખ કોણ થાય છે જે જ્ઞાન ભાવ હેતુ થઈ રહ્યો એ જ જ્ઞાન ભાવ ના અભાવ નું કારણ થઈ રહ્યું છે તે એ જ જ્ઞાન એ જ મતિશ્ર જ્ઞાન આહા જે ઇન્દ્રિય ના માધ્યમ થી પર સન્મુખ જઈ રહ્યું હતું એ જ મતિશ્ર જ્ઞાન હવે ઇન્દ્રિયો નું અવલંબન છોડી અને પર નું લક્ષ છોડી સ્વભાવ માંથી ઉત્પન્ન થાય છે ને સ્વભાવ માં થઈ જાય છે અને એનો તું કરતા અને એનો તું ભોગતા છે જો અથવા નિજ પરિણામ જે નિજ પરિણામ એટલે સમ્યક દર્શન જ્ઞાન ચૈતન્ય પરિણામ નિર્મલ પરિણામ સ્વાભાવિક પરિણામ સાધક દશા અંતરાત્મા સંવર નિદ્રા અને મોક્ષ ના પરિણામે નિજ પરિણામ છે અથવા નિજ પરિણામ જે શુદ્ધ ચેતના રૂપ આ પ્રમાણ ના દ્રવ્ય ની વાત પરિણામ ની વાત આવી ને શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ ના અવલંબને જે નિજ પ્રણામ થઈ રહ્યા છે એનો કરતા એનો ભોગતા કોઈ પર દ્રવ્ય નથી અને કોઈ આત્મા પણ નથી કોણ છે એ પરિણામ નો કરતા તો કે પર્યાય પોતે વિતરાગ પરિણામ નો કરતા કોણ છે તો કે વિતરાગ પરિણામ પોતે એનો ભોગતા કોણ છે તો એ પોતે અથવા નિજ પરિણામ જે શુદ્ધ ચેતના રૂપ કરતા ભોગતા તેહનો નિર્વિકલ્પ સ્વરૂપ કોના આશ્રય પરિણામ થયા કોના આશ્રય પરિણામ ઉત્પન્ન થયા આશ્રય કોનો નિર્વિકલ્પ સ્વરૂપ સ્વરૂપ કેવું છે વિકલ્પ રહિત સ્વરૂપ નો અનુભવ પણ વિકલ્પ રહિત પરિણામ થી થશે નિર્વિકલ્પ દશામાં સ્વરૂપ નો અનુભવ ઇન્દ્રિય થી નહીં જણાય આત્મા કોઈ સમજાય છે આત્મા ઇન્દ્રિય થી જણાય એવો નથી પ્રત્યક્ષ છે એટલે કે અનુભવ પ્રત્યક્ષ અને આત્માનો અનુભવ થશે વેદન પ્રત્યક્ષ ઇન્દ્રિય ગમ્ય નથી જીવના વસ્તુ ઇન્દ્રિય થી ગણાય છે એવી રીતના આત્મા ઇન્દ્રિય થી નહીં ગણાય અતિન્દ્રિય આત્મા છે અમૂર્તિક છે અરૂપી છે સ્પર્શ ગણ વર્ણ રહી અસંખ્યાત પ્રદેશ અને અમૂર્તિક અનંત ગુણો નો ગોદામ છે ખાણ છે તેનું શું થશે તો કે એક રસ વેદન થશે ચલો થઈ ગયે 123 લઈ લઈએ મોક્ષ કયો નિજ શુદ્ધતા આહા મોક્ષ કયો નિજ શુદ્ધ સંવર ધર્મ ની શરૂઆત નિદ્રા સમજાય છે ધર્મ ની વૃદ્ધિ અને મોક્ષ કયો નિજ શુદ્ધતા પરિપૂર્ણ બધા ગુણો ની જે શુદ્ધ પર્યાય ઉત્પન્ન થાય છે એનું નામ મોક્ષ છે આત્માનું શુદ્ધ પદ છે તે મોક્ષ છે અને જેથી તે પમાય તેનો માર્ગ છે તે પામે તે પણ મોક્ષ કયો નિજ શુદ્ધતા એ પામે તે પંથ 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 મોક્ષ અને મોક્ષ નો માર્ગ તીર્થ અને તીર્થ નું ફળ બારમી ગાથામાં રહે સવારા થઈ બહુ સરસ તીર્થ અને તીર્થ નું ફળ તીર્થ અને તત્વ તું મોક્ષ માર્ગી છે તો તારે બેવ બેવ નિશ્ચય અને વ્યવહાર નું અવલંબન નહીં છોડાય. કારણ કે તું અગર વ્યવહાર નું અવલંબન છોડશે તો તીર્થ નો લોક થઈ જશે, અને તું તત્વ નું અવલંબન છોડશે તો નિશ્ચય નો લોક થઈ જશે. ઉલટું બોલો તો કે તું નિશ્ચય નું અવલંબન છોડશે તો તત્વ નો લોક થઈ જશે, અને વ્યવહાર નું અવલંબન છોડશે તો તીર્થ નો લોક થઈ જશે. તીર્થ એટલે જેનાથી તરાહ, તીર્થ એટલે માર્ગ, તીર્થ એટલે પંથ, તીર્થ એટલે રસ્તો, તીર્થંકર, તીર્થ તીર્થ નો કરનાર, તીર્થંકર એ ઉપદેશ આપનાર, એ તીર્થંકર. મોક્ષ નો ઉપદેશ, મોક્ષ માર્ગ નો ઉપદેશ, સમ્યક દર્શન નો ઉપદેશ, વસ્તુ સ્વરૂપ નો ઉપદેશ આપનાર એ તીર્થંકર, એ તીર્થ તીર્થ ના કરતા. એટલી સરસ વાત છે. મોક્ષ કયો નિજ શુદ્ધતા તે પામે તે પંથ. બોલો કયા પંથ? જીસ પંથ ચલે ભગવંત વહી આચરે. માર્ગ, મોક્ષ માર્ગ અને મોક્ષ સાધક દશા, સાધ્ય દશા, અંતરાત્મા પરમાત્મા, સંવર નિદ્રા મોક્ષ, ચોથું ગુણસ્થાન, પાંચમું ગુણસ્થાન, છઠ્ઠું સાતમું, આઠ નવ દસ અગિયાર બાર આ મોક્ષ માર્ગ છે. ચાર થી બાર ગુણસ્થાન મોક્ષ માર્ગ છે, પંથ છે. તે પામે તે પંથ સમજાવ્યો સંક્ષેપમાં, સકલ માર્ગ નિર્ગ્રંથ. આ સદગુરુએ કૃપા કરીને નિર્ગ્રંથ નો સર્વ પ્રકારે માર્ગ સમજાવ્યો છે. સમજાયો, સમજાયો નો હોત તો, લેખો નો હોત તો, અંદર માં ડૂબી ગયા પછી બહાર ઉપયોગ ન આવ્યો હોત તો, ઉપયોગ બહાર આવ્યા પછી વિકલ્પ ન આવ્યો હોત તો, વાણી ન છૂટી હોત તો, સમજાવવાનો રાગ ન આવ્યો હોત તો, અસ્થિરતા ને રાગ ન આવ્યો હોત તો, એમનો એ રાગ એમની માટે બાધક, આપણી માટે સાધક થઈ ગયો, આપણી માટે ઉપકારી થઈ ગયો. સમજાવ્યો સંક્ષેપમાં, બોલો આટલું વિસ્તાર કર્યા પછી પણ સંક્ષેપમાં સમજાયો. કેમ? કારણ કે કહી ન શક્યા તે પણ શ્રી ભગવાન. જીવ અઘાત સ્વરૂપ છે, જીવી તારી સામર્થ છે. હવે દરિયો હોય, દરિયાને કેટલું સમજાવી શકશો? એની ગહેરાઈ ને, એના ઉંડપને, શું કહેવાય, એના એના ડેપ્થને કેટલું સમજાવી શકશો? એની ગહેરાઈ ને, એના સ્વરૂપ ને, એની અગાધતા ને. કેટલું પાણી છે, ચાલો આ દરિયામાં કેટલું પાણી છે માપો, સમજાવી શકશો, માપી શકશો, કહી શકશો? સમુદ્રમાં કેટલું પાણી છે? હજુ અહીંયા બીચ આગળ સમુદ્ર છે ને, હવે જેટલું સમુદ્ર ક્યાં એને કનેક્ટ થતું હશે ને, જેટલું મોટું, કેટલું પાણી છે માપી શકો, કહી શકો, સમજાવી શકો, લખી શકો એના બારેમાં? બોલો છે ને, હા છે, પણ કહી શકો? ના, કહી નહીં શકાય, માપી નહીં શકાય. ઇમ્પોસિબલ, ઇમ્પોસિબલ. આ થોડું વર્ણન થઈ શકશે કે આ અંદરી અહીંયા થી અહીંયા સુધી જાય છે, આ પાણીની ડેપ્થ એટલી, એટલે એક સામાન્ય વર્ણન, પણ એક્ઝેક્ટ ના કહી શકો. એવી રીતના જે અગાધ સ્વરૂપ છે, જે અઘાત શક્તિ છે, જે અઘાત આનંદ છે, જ્ઞાન થી ભરેલો અસંખ્યાત પ્રદેશ નો પુંજ, પ્રસિદ્ધ જ્ઞાનાદિ ગુણો નો ધારી અનાદિ નિધન વસ્તુ તું પોતે છે. આહા હા, એને સમજાવી શકવામાં કોઈ સમર્થ નથી. તો એટલે કીધું સમજાવ્યો સંક્ષેપ. જે અમારી કહે છે ને કે જે ભગવાન ના જ્ઞાન માં આવે છે એનો અનંતો ભાગ તો ઓમ ધ્વનિ માં આવે છે. ઓમ ધ્વનિ માં જે આવે છે એનો અનંતો ભાગ ગંધર્વજી ને, ગંધર પરમાત્મા જીલે છે અને જ્ઞાનમાં અંતર્મુહૂર્તમાં દ્વાદશાંગની રચના કરે છે. એનો અનંતો ભાગ તો ગંધર પરમાત્મા મુનિરાજના આચાર્યને આપે છે, અને એમને જે પ્રાપ્ત થાય છે એનો પ્રમાણ કરીને અનંતો ભાગ એ શાસ્ત્રોમાં લખી શકે છે. એટલે કે છે કે જેવો અનુભવ અંદરમાં અઘાત થાય છે, સમજાવવામાં, વાણીમાં, વચનાથી જ અવક્તવ્ય, ખરેખર એ વચનાથી જ જે આનંદ છે, સ્વરૂપ છે, એ તો અનુભવ ગમ્ય છે. અનુભવ કરીને પ્રમાણ કર, અધરવાઇઝ અમે નહીં કહી શકીએ. સંક્ષેપમાં સમજાવ્યો સકળ માર્ગ નિર્ગ્રંથ, નિર્ગ્રંથો કા માર્ગ હમકો પ્રાણો સે ભી ત્યાગ. સકળ માર્ગ, સંપૂર્ણ જે માર્ગ છે, આખો જે માર્ગ છે, ચોથા વ્યવસ્થાન થી લઈને, સમજાય છે? માર્ગ એટલે આખો અંતરંગ બહિરંગ માર્ગ, નિશ્ચય વ્યવહાર નિમિત ઉપાદાન, સમજાય છે? આખો જે સુમેળ છે માર્ગનો, દ્રષ્ટિનો વિષય, પ્રમાણનો દ્રવ્ય, પર્યાયની સ્થિતિ, ગુણસ્થાનનું સ્વરૂપ, પુરુષાર્થનું સ્વરૂપ, પાંચ સમવાય, પાંચ ભાવ, ચાર અભાવ, ગુણસ્થાન, માર્ગના સ્થાન, દ્રષ્ટિનો વિષય, પ્રમાણનો દ્રવ્ય, સાત તત્વ, નવ તત્વ, નવ પદાર્થમાં છુપાયેલી આત્મજ્યોતિ, આ બધું, બધું સ્વરૂપ, સર્વાંગ જેટલું કહી શક્યા એટલું અમે સંક્ષેપમાં તમને કહીએ. એ રીતની આખી ગાથાઓ આપણે પાંચ ગાથા લીધી, 119, 120, 121, 122, 123. ચર્ચા આપણે આગળ કરશું. તમે નિજ નિધિ निज में बताई यह अनंत उपकार है। इसके लिए गुणवान नाथ को वंदना शत बार है, वंदना शत बार है। अनिकांत में नित्य बोधिनी द्वादशांगी परमकारी गुणवाणी मातनो जय। समस्त ज्ञानी धर्मात्माओं नो जय। सत्य सनातन स्वानुभूति मय वितराग दिगंबर सत्य महान जय जय।